महापाप थी बचो।
तीजो भाग।
प्रश्न, संतान ओछा हशे तो तेमनु पालन पोषण पण सारू थशे अने परिवार पण सुखी रहशे, तेथी परिवार नियोजन करवामां हानि शुं छे? उत्तर, ओछा संतान थी परिवार सुखी रहशे आ वात नथी। जेमने संतान नथी तेओ पण दुखी छे, जेमने ओछा संतान छे तेओ पण दुखी छे, अने जेमने संतान वधु छे तेओ पण दुखी छे। अमे संतान विहोणा पण जोया छे, ओछा संतानवाळाઓને પણ જોયા છે અને વધુ સંતાનવાળાઓને પણ જોયા છે, તથા અમારે તેમની સાથે વાતો થઈ છે। વાસ્તવમાં સંતાન વધુ ઓછા હોવા સુખ દુઃખનું કારણ નથી। જે ઓછા સંતાનને કારણે સુખી હોય એવો એક પણ માણસ હોય તો બતાવો। સંસારમાં શું સૃષ્ટિમાં પણ નથી। દુઃખનું કારણ છે ભોગ પરાયણતા। યેહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે। ભોગી વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકે જ નહીં, સંભવ જ નથી। જે ભોગી છે તેને વધુ સંતાન હોય કે ઓછા સંતાન હોય કે બિલકુલ ના હોય, તે તો દુઃખી જ રહેશે। લગ્ન બાદ શરૂમાં સ્ત્રીને પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રી પ્રત્યે વિશેષ આકર્ષણ રહે છે, તેથી પહેલું જે સંતાન થાય છે તે માત્ર ભોગ ઈચ્છાથી જ થાય છે। ભોગ ઈચ્છાથી જન્મેલ સંતાન ઘણું કરીને સારું હોતું નથી, ભોગી હોય છે। આજે જેટલા પણ સારા ભાવોનો પ્રચાર થયો છે, સમાજનો સુધારો થયો છે, તે બધું સારી વ્યક્તિઓ દ્વારા થયું છે। શું ભોગી, લોલુપ, ચોર, ડાકુ જેવી વ્યક્તિઓ દ્વારા સમાજનો સુધારો ક્યારે થયો છે? અને શું તેમના દ્વારા સમાજ સુધારણા થવાની સંભાવના છે? જેથી ઓછા હોવાથી ઘણું કરીને ભોગી સંતાન જ પેદા થાય છે, જેથી સમાજનું પતન જ થશે। પ્રશ્ન, ભગવાન રામ અને ભરત વગેરેએ પણ પરિવાર નિયોજન કર્યું હતું। તુઈ સુત સુંદર સીતા જાય અને તુઈ તુઈ સુત સબ ભ્રાતન કેરે, માનસ ઉત્તરકાંડ। તેથી હાલ પણ બે જ સંતાન હોય તો શું હાનિ છે? ઉત્તર, કોઈ પણ રામાયણમાં આ નથી આવ્યું કે રામે નસબંધી કરાવી હતી, સીતાજીએ ઓપરેશન કરાવેલું હતું। આ નસબંધી ઓપરેશન વગેરે તો અમારા દેખતા દેખતા હમણાં શરૂ થયું છે। આ વિદેશી કામ છે, આપણા દેશનું કામ નથી। રામ, ભરત વગેરે પોતે પણ ચાર ભાઈ હતા। ભગવાન કૃષ્ણની 16108 રાણીઓમાં દરેકને 10-10 પુત્ર અને 1-1 કન્યા હતી। કોઈ કોઈને સ્વાભાવિક જ ઓછા સંતાન હોય છે અને કોઈ કોઈને સ્વાભાવિક જ વધુ સંતાન થાય છે। પ્રશ્ન, સંતાન વધુ પેદા કરીશું તો તેમના પાલન પોષણમાં જ બધો સમય ચાલ્યો જશે, પછી ભગવાનનું ભજન કેવી રીતે કરીશું? ઉત્તર, અમારો આશય એ નથી કે તમે વધુ સંતાન પેદા કરો, પણ અમારો આશય એ છે કે તમે કૃત્રિમ સાધનોથી સંતતિ નિરોધ કરીને થોડા સુખને માટે તમારા શરીર, બળ, ઉત્સાહ વગેરેનો નાશ કરો નહીં। ખેતી તો કરીશું, હળ તો ચલાવીશું, પણ બીજ વાવીશું નહીં। આ કોઈ બુદ્ધિમાની છે? હતમ મૈથુનમ પ્રજમ, સંતાન પેદા ન થાય તો સ્ત્રીનો સંગ કરવો નકામો છે। તેથી અમારો આશય એ જ છે કે તમે ઇન્દ્રિયોના ગુલામ ન બનો, તેના પરવશ ન રહો, બલકે સ્વતંત્ર રહો। પ્રશ્ન, વધુ સંતાન ઈચ્છતા નથી અને સંયમ થઈ શકતો નથી, આવી દશામાં શું કરવું? ઉત્તર, એવી વાત નથી, અગર તમે સંયમ કરવા ચાહો છો તો સંયમ અવશ્ય થઈ શકે છે। મેં ઘણા સમય પહેલા બ્રહ્મચર્ય હી જીવન હૈ નામનું એક પુસ્તક વાંચ્યું હતું। તેના લેખક શિવાનંદ નામના એક વ્યક્તિ હતા। તેમણે તે પુસ્તકમાં લખ્યું હતું કે હું પરણેલો છું, પરંતુ બંને મેં અને મારી સ્ત્રીએ સલાહ કરીને બ્રહ્મચર્યનું પાલન કર્યું, જેથી મને બહુ લાભ થયો। તે લાભ બધાને થઈ જાય તે માટે મેં આ પુસ્તક લખ્યું છે। એક માતાજીએ અમને સંભળાવ્યું કે અમારી પડોશમાં એક જૈન કુટુંબ હતું। રોજ રાત્રે તેમના બોલવાનો અવાજ આવતો હતો। એક દિવસ મેં તેમને પૂછ્યું કે તમે લોકો રોજ રાત્રે વાતો કરો છો તો શું તમે સૂતા નથી? તેમણે પોતાની વાત જણાવી કે લગ્ન પહેલાં જ અમારા બંનેમાંથી એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવાના સોગંદ લઈ લીધા છે। હવે ત્રીજો પક્ષ ક્યાંથી લાવીએ, જેથી એક ઓરડામાં રહેવા છતાં પણ અમે બંને એકબીજા સાથે ધર્મની ચર્ચા કરીએ છીએ? તાત્પર્ય એ છે કે તમે ઘરમાં રહીને સંયમ કરી શકો છો, તમે સંયમ નહીં કરશો તો કોણ કરશે? હિંમત રાખવાથી અશક્ય પણ શક્ય બની જાય છે। હિંમત મત છોડો નરા, મુખતે કહતા રામ, હરિયા હિંમત સે કિયા ધ્રુવ કા અટલ ધામ। તેથી ઉત્સાહ રાખો, ભગવાન પર ભરોસો રાખો અને તેમને પ્રાર્થના કરો કે હે નાથ, અમે સંયમ રાખવાનો નિયમ લઈએ છીએ, આપ શક્તિ આપો। આ રીતે તમે જેટલા તત્પર રહેશો, ભગવાન પર ભરોસો રાખશો, તેટલા જ તમને અલૌકિક ચમત્કાર જોવા મળશે, કરીને જોઈ લો. પહેલાના જમાનામાં નસબંધી, ઓપરેશન વગેરે થતા ન હતા. તે જમાનામાં લોકો સંયમ રાખતા હતા, તો હાલમાં પણ સંયમ રાખવો જોઈએ. હાલમાં જે સંયમ વગેરે ગુણોને, દૈવી સંપત્તિને પોતાનામાં લાવવા કઠણાઈ અનુભવાય છે, કારણ કે પહેલાં અસંયમ વગેરે ગુણોનો આસુરી સંપત્તિનો સ્વભાવ બનાવી લીધો છે. વિચાર કરો કે સત્ય બોલનારી વ્યક્તિ છે, તેને કહેવામાં આવે છે કે તમને 1000 રૂપિયા આપીએ છીએ, તમે જૂઠું બોલો, તો તે જૂઠું નહીં બોલશે. પરંતુ જેઓ સાચા જૂઠાનો ખ્યાલ નથી રાખતા, તેમને કહેવામાં આવે કે અમે તમને 5 રૂપિયા આપીશું, તમે સાચી વાત બોલજો, તો તેઓ બોલી દેશે. જેઓ માંસ નથી ખાતા, તેમને કહેવામાં આવે કે અમે તમને 1000 રૂપિયા આપીશું, તમે માંસ ખાઓ, તો તે મરી જશે પણ માંસ નહીં ખાય. પરંતુ જે માંસ ખાય છે, તેમને કહેવામાં આવે કે માંસ માછલી ખાશો નહીં, બીજી જગ્યાએ નહીં ખાતા, માત્ર અમારે ત્યાં શાકાહારી ભોજન કરો તો અમે તમને રોજ 1 રૂપિયો આપીશું, તો તે મહિના સુધી તો તમારે ત્યાં ભોજન કરી લેશે. જે કોઈને મદિરા વગેરેનું વ્યસન નથી, તેમને ભય, લોભ વગેરે બતાવીને મદિરા પીવાને માટે કહેવામાં આવે, તો તેઓ મદિરા નહીં પી શકે. પરંતુ જેમને મદિરા પીવાનું વ્યસન છે, તેઓ પણ સંત મહાત્માઓના સંગમાં આવીને, નિરોગતા વગેરેના લોભમાં આવીને વ્યસન છોડી દે છે. તાત્પર્ય એ છે કે સાચું બોલવું, માંસ મદિરાનો ત્યાગ કરવો, એ તો સુગમ છે, પણ જૂઠું બોલવું, માંસ મદિરાનું સેવન કરવું કઠણ છે. તે રીતે સંયમનો ત્યાગ કરવો કઠણ છે, સંયમ કરવાનું કઠણ નથી. આ અનુભવ સિદ્ધ વાત છે. એક વાત એ પણ છે કે સંયમ સ્વતઃ સિદ્ધ છે, જ્યારે અસંયમ કૃત્રિમ બનાવટી છે. આપોઆપ થઈ શકે તે વાત કઠણ કેમ લાગે છે, તેના પર થોડું ધ્યાન આપો. જે લોકો સંયમનો ત્યાગ કરીને પોતાનું જીવન અસંયમી બનાવી દે છે, તેમને માટે પછી સંયમ કરવાનું કઠણ થઈ જાય છે. જો પહેલાંથી જ સંયમિત જીવન રાખવામાં આવે, તો દુર્વ્યસનોનો, દુર્ગુણોનો ત્યાગ થવાથી મનુષ્યમાં શૂરવીરતા, ઉત્સાહ રહે છે, શાંતિ રહે છે. સંયમ કરવાથી જેટલી પ્રસન્નતા, નિરોગતા, બળ, ધૈર્ય, ઉત્સાહ રહે છે, તેટલા અસંયમ કરવાથી રહેતા નથી. તમે થોડા દિવસને માટે સારા સંગમાં રહો અને સંયમ કરો, તો તમને અનુભવ થઈ જશે કે સંયમથી કેટલો લાભ થાય છે. સંસારમાં જેટલા રોગ છે, તે ઘણો કરીને અસંયમથી જ થાય છે. પ્રારબ્ધજન્ય રોગ બહુ ઓછા હોય છે. સંયમી પુરુષોને રોગ બહુ ઓછા હોય છે. સંયમી પુરુષને ચિંતા, ભય વગેરે ફિકર હોતી નથી. જેમ કે અસંયમી રાવણ જ્યારે સીતાને લેવા જાય છે, ત્યારે તે ડરનો માર્યો આમ તેમ જુએ છે. સો દસ શીસ સ્વાન કી નાઈ ઇત ઉત ચિતઈ ચલા પડી આઈ. પરંતુ સંયમી સીતા રાક્ષસોની નગરીમાં અને રાક્ષસોની વચ્ચે રહીને પણ નિર્ભય છે. એકલી અને સ્ત્રી હોવા છતાં પણ તેને કોઈનો ભય નથી, ત્યાં સુધી કે રાવણને પણ અધમ, નિર્લજ્જ વગેરે કહીને પટકારી રહે છે. સઠ સુને હરિ આ નહીં મોહી, અધમ નિર્લજ્જ લાજ નહીં તોહી. આપણા શાસ્ત્રમાં બ્રહ્મચર્યનું મોટું મહાત્મ્ય છે, અને વિદેશી સજ્જનોએ પણ તેનો આદર કર્યો છે. તેમણે કહ્યું છે કે જીવનભરમાં પુરુષ એક જ વાર પોતાની સ્ત્રીનો સંગ કરે, એક વારથી ન રહી શકાય તો વર્ષમાં એક વાર કરે, વર્ષમાં એક વાર ન રહી શકાય તો મહિનામાં એક વાર સંગ કરે, અર્થાત ઋતુગામી બને. આનાથી પણ ન રહી શકે તો પોતાના કફનનું કપડું ખરીદીને મૂકી રાખે, કારણ કે વારંવાર સંગ કરવાથી આયુષ્ય જલ્દી નાશ પામે છે અને મનુષ્ય જલ્દી મરણ પામે છે. આમ તો અલ્પ આયુમાં મરણ પામવાના ઘણા કારણો છે, પણ વીર્યનો નાશ થવો એ ખાસ કારણ છે. તેથી દીર્ઘાયુ થવા માટે, તંદુરસ્તીને માટે, નિરોગી રહેવાને માટે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જરૂરી છે. સિંહ જીવનભરમાં માત્ર એક જ વાર સંગ કરે છે, તેથી તેના વીર્ય વધારે સુરક્ષિત હોવાથી વિશેષ ઓજબળ રહે છે, જેથી તે પોતાનાથી ઘણા મોટા હાથીને પણ મારી નાખે છે. પરંતુ જે મનુષ્ય વારંવાર સ્ત્રીનો સંગ કરે છે, તેનામાં ઓજબળ આવતું નથી, બલકે નિર્બળતા આવે છે. ઓજબળ બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ ઉત્પન્ન થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી મોટા મોટા રોગ આક્રમણ કરતા નથી. બ્રહ્મચર્ય પાલન કરવાવાળાઓના સંતાન તેજસ્વી અને નિરોગી હોય છે. પરંતુ બ્રહ્મચર્યનું પાલન ન કરવાવાળાઓના સંતાન તેજસ્વી અને નિરોગી હોતા નથી, કારણ કે વારંવાર સંગ કરવાથી રજ વીર્યમાં તે શક્તિ રહેતી નથી. ભોગ શક્તિથી જે સંતાન પેદા થાય છે, તે ભોગી અને રોગી જ હોય છે. તેથી ધર્મને પ્રધાનતા આપીને જ સંતાન ઉત્પન્ન કરવા જોઈએ, જેથી સંતાન ધર્માત્મા નિરોગી પેદા થાય. ભગવાને પણ ધર્મપૂર્વક કામને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ, જે માત્ર શાસ્ત્ર મર્યાદા અનુસાર સંતાન ઉત્પત્તિને માટે ઋતુકાળમાં પોતાની સ્ત્રીનો સંગ કરે છે તેને ગૃહસ્થમાં રહેતો હોવા છતાં પણ બ્રહ્મચારી માનવામાં આવે છે. પરંતુ જે ફક્ત ભોગ ઈચ્છા સુખ ઈચ્છાથી પોતાની સ્ત્રીનો સંગ કરે છે તે પાપ કરે છે. ગીતાએ વિષય ભોગોના ચિંતન માત્રથી પતન થાય છે તે બતાવેલું છે અને કામને તમામ પાપોનો મૂળ તથા નરકોનો દરવાજો જણાવેલ છે. તાત્પર્ય એ છે કે ભોગ ઈચ્છાથી પોતાની સ્ત્રીનો સંગ કરવો નરકોનો દરવાજો છે, પાપોનું અનર્થોનું કારણ છે. મક્કમ વિચાર થવાથી બ્રહ્મચર્યનું પાલન કરવું કઠણ નથી. બ્રહ્મચર્યનું પાલન મનુષ્ય માટે ખાસ બાબત છે. જો મનુષ્ય સંયમ નહીં કરે તો તે પશુઓથી પણ હલકી કોટીનો છે. પશુઓમાં ગધેડો કૂતરો નીચ મનાય છે, પરંતુ વર્ષમાં એક જ માસ તેમની ઋતુ હોય છે. જેમ કે શ્રાવણ માસમાં ગધેડાની, કારતક માસમાં કૂતરાની અને મહામાસમાં બિલાડીની રક્ષા કરવામાં આવે છે, તો તેમને બ્રહ્મચર્યનું પાલન કરાવી શકાય તો તેમને સંયમ થઈ જાય. પરંતુ મનુષ્યને માટે બારે બાર માસ ખુલ્લા છે, તેથી બીજા કોઈ તેની રક્ષા કરી શકે નહીં. તે જાતે ઈચ્છે તો પોતાની રક્ષા કરી શકે છે. તેથી શાસ્ત્રોમાં મનુષ્યને બ્રહ્મચર્ય પાલનની આજ્ઞા આપવામાં આવી છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ જાય છે, મહાન આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રશ્ન: પુરુષ તો સંયમ રાખે પણ સ્ત્રી સંયમ ના રાખે તો શું કરવું? ઉત્તર: એ વાત નથી કે સ્ત્રી સંયમ નથી રાખતી. ખરેખર તો પુરુષ જ સ્ત્રીને બગાડે છે. સ્ત્રીઓમાં કામ વેગને રોકવાની જેટલી શક્તિ છે એટલી પુરુષોમાં હોતી નથી. જો પહેલેથી જ સંયમ રાખવામાં આવે તો સંયમ સરળતાથી થાય છે. ભોગવૃત્તિ વધુ હોવાથી સંયમ રાખવો મુશ્કેલ થઈ પડે છે. તેથી જ્યારે કામનો વેગ ન હોય ત્યારે સ્ત્રી પુરુષ બંને શાંત ચિત્ત થઈને વિચાર કરવો જોઈએ કે અમારે વધુ સંતાન જોઈતા નથી, તો અમારે સંયમ રાખવો જોઈએ જેથી અમારું શરીર સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે. આવો વિચાર કરીને બંને રાત્રે અલગ અલગ રહેવું જોઈએ. મનુષ્ય સંયમ તો સદા રાખી શકે છે પણ ભોગ સદા કરી શકતો નથી. આ સ્વયં સિદ્ધ વાત છે. તેથી સંયમના વિષયમાં હિંમત નહીં હારવી જોઈએ અને ગર્ભપાત નસબંધી જેવા મહાપાપોથી બચવું જોઈએ. જ્યાં સુધી આ હિન્દુ સમાજ ગર્ભપાત જેવા પાપોથી નહીં બચશે ત્યાં સુધી તેનો ઉદ્ધાર મુશ્કેલ છે, કારણ કે પોતાનું પાપ જ પોતાને ખાઈ જાય છે. જો આ સમુદાય પોતાની ઉન્નતિ અને વૃદ્ધિ ચાહે છે તો આ ઘોર મહાપાપથી, બ્રહ્મહત્યાથી, બમણા પાપથી બચવું જોઈએ. એક ભાઈએ અમને જણાવ્યું કે ગયા વર્ષે ભારતમાં લગભગ 21 લાખ ગર્ભપાત કરવામાં આવ્યા. આવી લોક પરલોકને નાશ કરવાવાળી મહાન હત્યાથી સમાજની ગતિ કેવી થશે તે તો ભગવાન જ જાણે. ધર્મપરાયણ ભારતમાં કેટલું ધર્મ વિરુદ્ધ કામ થઈ રહ્યું છે જેનો કોઈ સુમાણ નથી. આનું ઘણું ભયંકર પરિણામ આવશે. તેથી સમયસર ચેતી જવું જોઈએ. કા બરસા સબ કૃષિ સુખાને, સમય ચૂકે ઉની કા પચતાને. અમારો ઉદ્દેશ્ય કોઈની નિંદા કરવી, કોઈને નીચો પાડવો છે જ નહીં. અમારું એ કહેવું છે કે મનુષ્ય શરીરમાં આવીને ઓછામાં ઓછું ગર્ભપાત જેવા મહાપાપોથી તો બચવું જ જોઈએ. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. કબહુક કરી કરો ના નરદેહી, તેત ઈ સબિનુ હેતુ સનેહી. દુર્લભો માનુષો દેહો, દેહિનામ ક્ષણભંગુર. લબ્ધ્વા સુદુર્લભમિદં બહુ સંભવાંતે, માનુષ્યમર્થર્દમ નિત્યમપી હધીર. આ રીતે જે મનુષ્ય શરીરને આટલું દુર્લભ જણાવવામાં આવેલું છે તે મનુષ્ય શરીરમાં જીવને ન આવવા દેવો, જીવને એવું દુર્લભ શરીર નહીં મળવા દેવું, કેટલું મહાન પાપ છે. આવા મહાન પાપથી બચો. નારાયણ નારાયણ નારાયણ.